நமோ அரிஹந்தானம், நமோ சித்தானம், நமோ ஆயரியானம், நமோ வஜ்ராயானம், நமோ ஏகவசாகுணம். ஸ்ரீஸ்வரூப சமஜா வினாம் காம்யோ சூக அனந்த் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சத குரு பகவன். ஆத்மசித்தி சாஸ்திர விராஜமான திருமாலுதேவ் துவாரா ரச்சி அனுபம் கிருதி, જેમાં ખરેખર ઘણા બધા આગમોનો સાર ભરી દીધો છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ નો ઉપાય છે. આ છ પદ સંબંધી આપણી ચર્ચા ચાલી રહી હતી, જેમાં આપણે છેલ્લે મોક્ષ નો ઉપાય છે એ સંબંધી જે શંકા અને સમાધાન છે, એમાં સમાધાનમાં આજે આપણે પાંચ છેલ્લી ગાથા લેવાની છે, જે 114, 15, 16, 17 અને 18. એટલે આખું જે આ પ્રકરણ છે એ પ્રકરણ આપણું પૂરું થાય. જો મોક્ષ નો ઉપાય એટલે શું? મોક્ષ નો ઉપાય એટલે મોક્ષ નું કારણ સંવર અને નિર્જરા તત્વ છે. મોક્ષ નું કારણ શું? સંવર નિર્જરા તત્વ. ધર્મની શરૂઆત થવી એનું નામ સંવર છે. ધર્મની વૃદ્ધિ થવી એનું નામ નિર્જરા છે. અને ધર્મની પૂર્ણતા થવી એનું નામ મોક્ષ છે. હવે એ પૂર્ણતા જ્યારે થાય છે તો એની પહેલા એ ધર્મની શરૂઆત થાય છે અને ધર્મની વૃદ્ધિ થાય છે. ધર્મ એટલે તો કે આત્માના આશ્રય જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો ભાવ પ્રગટ થાય છે, રત્નત્રયનો ભાવ પ્રગટ થાય છે, એને ધર્મ કહેવામાં આવે છે. હવે એ રત્નત્રય પ્રગટ થયા પછી, હું જ્ઞાયક છું એવી પ્રતીતિ થયા પછી, જ્ઞાન સમ્યક થયા પછી, જે ચારિત્ર છે એ ચારિત્રનો પુરુષાર્થ ઉગ્ર ઉપડે છે અને સ્વરૂપની સ્થિરતા અંદરમાં વધતી જાય છે અને એ વધતા વધતા જીવ પૂર્ણતાને પામે છે. એટલે જેવું સ્વરૂપ અંદરમાં છે, જેવી સામર્થ અંદરમાં છે, એવું સ્વરૂપ, એવી સામર્થ અને એવો સ્વભાવ પર્યાય માફક પૂર્ણતા પૂર્ણતયા પ્રગટ થઈ જાય એનું નામ છે મોક્ષ. તો એ મોક્ષ અને મોક્ષના ઉપાયની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શિષ્યને જે શંકા થઈ મોક્ષના ઉપાય સંબંધી, એનું સમાધાન કૃપાળુદેવે ઘણી બધી ગાથાઓમાં કહી. એમાં હવે 114 નંબરની ગાથા છે, જે બહુ સરસ ગાથા છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કોટી વર્ષનું સ્વપ્ન, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય. ખ્યાલ આવે છે? એટલે શું? તો કે કોઈ સપનું જોતું હોય, એકદમ ઊંઘમાં હોય અને એ સપનામાં એ ઘણું બધું કંઈક ને કંઈક જોતું હોય, એટલે કે કોઈ ગરીબ વ્યક્તિ છે તો એને સપનામાં શું દેખાય? તો કે એને અમીર થવું છે, તેને પૈસા દેખાશે, એને ધંધો વ્યાપાર દેખાશે, એને સોનું ચાંદી દેખાશે, એને હીરા માણી છે. તો જેને જેની રૂચિ છે એ સંબંધીને એને સપના આવતા હોય છે. ઘણા બધા જીવોને તત્વની રૂચિ સ્વાધ્યાય હોય છે ને એ સંબંધીના સપના આવતા હોય કે અમે સમય શિખર ગયા છે અને ગુરુદેવજી સાથે યાત્રા કરી રહ્યા છે. તો એ સપનામાં જે પણ જોઈ રહ્યું છે એ હકીકત નથી ને, એ તો સપનું છે ને, ખ્યાલ આવે છે? તો હવે અહીંયા શું કહેવા માંગે છે કે જાગૃત થતા સમય, જાગૃત થતા સમય એટલે તો કે એકવાર એની ઊંઘ ઉડે તો એ જે સપનું જોઈ રહ્યો હતો એમાં ભંગ પડી જાય, એને જાગૃતિ આવી જાય અને એને ધ્યાન આવી જાય, રિયલાઇઝ થઈ જાય કે જે હું આ સપનામાં જોઈ રહ્યો હતો એ હકીકત નો એક સપનું હતું. સપનું એને કહેવાય ને કે જે હકીકત ન હોય અને દેખાય, ખ્યાલ આવે છે? જે હકીકત ન હોય અને એને જે દેખાય એને સપનું કહેવાય. જે એના પછી શું કહેવા માંગે છે, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કે જે વિભાવ ભાવ છે અહીંયા મોક્ષ નો ઉપાય છે ને, તો આપણે થોડું પાછળ જઈએ. જો આપણે શું લીધું, મોક્ષ, મોક્ષ નો ઉપાય છે સંવર નિદ્રા. અને એ સંવર નિદ્રા પ્રગટ થાય એનો મતલબ શું થયો કે આશ્રવ અને બંધનો અભાવ છે. જે અનાદિકાળથી પરિણતિમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો ભાવ હતો, સ્વરૂપ સંબંધી ઊંડી માન્યતા હતી, સ્વરૂપ સંબંધી ઊંધું જ્ઞાન હતું અને સ્વરૂપ સંબંધી ખરી ઓળખાણ નહોતી, જેના કારણે રાગ દ્વેષના પરિણામ થઈ રહ્યા હતા. એવો જે વિતરાગ ભાવ એક સમય માટે પણ પ્રગટ નહોતો થયો, જીવ અનાદિકાળથી એ વિભાવમાં પડ્યો હતો, મિથ્યા દર્શન રૂપે પ્રણમિત થઈ રહ્યો હતો, શુભ અશુભ ભાવ રૂપે પ્રણમિત થઈ રહ્યો હતો, કે ભલે એ અનાદિકાળથી પરિણતિમાં મિથ્યાત્વનો ભાવ હોય તો પણ એ મિથ્યાત્વનો ભાવ, એ અજ્ઞાનનો ભાવ, એ અસંયમનો ભાવ, એ કસાયનો ભાવ, એ વિભાવ ભાવ ક્ષણ માત્ર માટે પોતાના આત્માનું અવલંબન લેતા એનો અભાવ થઈ શકે છે અને અભાવ થઈ જાય. 50 વર્ષથી રૂમમાં અંધારું હોય તો એ અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? જો એક આપણે વાત સમજીએ કે મિથ્યાત્વ, સંસાર દશા, બાધક દશા, બહિરાત્મા, અજ્ઞાન દશા, અનાદિકાળ, પણ એને દૂર કરવા માટે જે મોક્ષ માર્ગ છે અનંત કાળનો નથી, એ મોક્ષ માર્ગ છે એ અસંખ્યાત સમયનો. મોક્ષ માર્ગ, મોક્ષનો ઉપાય, જે મોક્ષ માર્ગ છે એ અસંખ્યાત સમયનો છે અને એના પછી જે મોક્ષ થાય છે એ અનંત કાળનો છે. સંસાર અનાદિનો છે, મોક્ષ માર્ગ અસંખ્યાત સમયનો છે અને પછી મોક્ષ અનંત કાળ રહે છે. તો અનંત કાળનું સુખ ભોગવવું હોય તો તારે અલ્પકાળ માટે એ પ્રકારનો સમ્યક પુરુષાર્થ ઉગાડવો પડશે, જેના વડે અનાદિકાળથી ચાલતું આવતું જે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, કસાય છે, રાત્રે છે, વિપરીતતા છે, અધ્યવસાન છે, એનો અભાવ થઈ શકે. એક અનાદિકાળની પ્રણતિ જો, એક અનંતકાળનું સુખ જો અને વચ્ચે એનો ઉપાય જો. પોઈન્ટ પકડે છે? 3માં ડિવાઈડ કરી નાખો તો તમને આખું સ્વરૂપ બહુ ક્લિયર છે. અનાદિકાળથી પ્રણતિમાં શું ચાલે છે તો કે અનાદિકાળથી પ્રણતિમાં મિથ્યાત્વ, અજ્ઞાન ચાલે છે. જે શરીરમાં જાય એ શરીરમાં જીવ તન્મય થઈ જાય, એ પ્રાપ્ત પર્યાયમાં જીવ તન્મય થઈ જાય અને એને જ પોતાનું સ્વરૂપ માને છે, બરાબર છે? આ મનુષ્ય શરીર મળ્યું તો પોતાને મનુષ્ય માને છે, પોતાને ગોરો માને છે, પોતાને કાળો માને છે, પોતાને રૂપિયા પૈસા, જે સંયોગ મળ્યા, જે ઉદય પ્રમાણ સામગ્રી મળી એ પ્રમાણે એ પોતાને માને છે. તો આ માન્યતા કેવી છે તો કે આ માન્યતા અજ્ઞાન ભાવથી ભરેલી છે. આ હકીકત નથી, આ સત્ય નથી, આ માન્યતા સાચી નથી, આ માન્યતા વસ્તુ સ્વરૂપની વિરુદ્ધ વાળી માન્યતા છે. વસ્તુ સ્વરૂપ થી કેવી છે આ માન્યતા? વિરુદ્ધ, કે વસ્તુ સ્વરૂપ કઈક છે અને તું માને છે કઈક. 1 કરોડ નો 0 છે અને તું માને છે 5. તો તું માને છે પથ્થર એનાથી એ હીરો પથ્થર થઈ જતો નથી. તું માને છે પોતાને શરીર રૂપિયા વાળો પૈસા વાળો ધન વાળો કુટુંબ વાળો પરિવાર વાળો એનાથી તું એ શરીર આદિ વાળો થઈ જતો નથી. તો તારું સ્વરૂપ તો જેવું છે એવું છે. કોઈ સપનામાં પોતાને કરોડપતિ જોઈને હોય ગરી તે કરોડપતિ થઈ જાય? સપનામાં એને કરોડપતિ પણ દેખાય છે, મહેલ દેખાય છે, એને ગાડી વગેરે દેખાય છે, સોનું ચાંદી દેખાય છે, હીરા માણેક દેખાય છે, મોટી બધું દેખાય છે અને છે એ ગરીબ. તો એ સપનામાં એને રોજ એવા સપના આવતા હોય, સમજાય છે? રોજ એવા કોટી વર્ષનું સપનું હોય, રોજ એવા સપના આવતા, કરોડો વર્ષોથી એ સપના આવા જોતા હોય તો શું એ ગરીબમાંથી અમીર થઈ જશે? સમજાય છે? એવી રીતના તું અનાધિકારથી પોતાને જેવો માને છે એવું શું તારું સ્વરૂપ થઈ જશે? શું થઈ ગયું છે? શું ક્યારે પણ થઈ શકે? તારી નિત્યા એક સિદ્ધાંત, તારી નિત્યા માન્યતા અનુસાર વસ્તુનું જે સ્વરૂપ છે એનો જે સ્વભાવ છે એ સ્વભાવ ક્યારે પણ બદલાશે નહીં. તારી માન્યતા ગમે તેવી હોય, વસ્તુ સ્વરૂપ જેવું છે એવું જ રહેશે. તો આપણને સુખી થવું હોય, આપણને મોક્ષ જોતો હોય, મોક્ષનો ઉપાય જોતો હોય, મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવું હોય તો આપણે આપણી માન્યતાને બદલવી પડશે કે આપણે સંયોગોને બદલવા પડશે? તો આપણે આપણી માન્યતાને બદલવી, જે તમે જાગૃત થાય તો એને એમ સમજાય છે અરે હું તો ગરીબ છું, સમજાય છે? એને ભાન થઈ જાય, એ બે ભાન અવસ્થામાં પડ્યો તો એ ભાનમાં આવે તો એને સમજાય છે અરે હું તો ગરીબ છું હું ક્યાં કરું છું. તો એવી રીતના જે જ્ઞાનરૂપી ભાન, સમ્યક જ્ઞાનરૂપી ભાનમાં જે જીવ આવે છે, જેને પોતાનું ભાન થાય છે, જે સભાન અવસ્થામાં આવે છે, જેના અંદરમાં પોતાની ખબર પડે છે, એવા જીવને જે અનાદિનો વિભાવ છે એ વિભાવને તારવા માટે સમય વધારે નહીં લાગે. ખરેખર તો એવું છે કે અંદરમાં પોતાનું ભાન થયું તો એ સમયે વિભાવ ઉત્પન્ન જ ન થશે. પોતાનું ભાન થયું તો એ સમય મિથ્યાત્મા તો ભૂક્કા બોલાય ને, પોતાનું ભાન થયું તો એ સમય તો અજ્ઞાન ના તો ભૂક્કા બોલાય, અનંતાનુબંધી કસાય ના તો ભૂક્કા બોલાય. કારણ કે મિથ્યા તો આપણને ઊંધું મનાવડાવતો હતો અને જ્ઞાન આપણને જેવું છે એવું મનાવડાવે છે. તો સમ્યક જ્ઞાન, સમ્યક જ્યોતિ, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, સભાન દશા, જાગૃત દશા, સાચું જ્ઞાન, યથાર્થ ભૂતાર્થ સત્યાર્થ પરમાર્થ જ્ઞાન પ્રગટ થતા જ્ઞાન થતા દૂર થાય. વિભાવ ભાવ અનાદિ નો હોય એ જ્ઞાન થતા દૂર થાય. આપણે સમજીએ આપણી વર્તમાન કર્યાય, સપોઝ આ વર્તમાન કર્યાય આનંદ, હવે આ ભૂતકાળની કર્યાય છે અને એની પહેલા આનંદથી ભૂતકાળની કર્યાય છે, સમજાય છે? હવે એ જે એક એક કર્યાય છે એમાં મિથ્યાત્વ નો ભાવ ચાલી રહ્યો હતો, હવે અહીંયા જ્ઞાન થતા અહીંયા પછી મિથ્યાત્વ નો અભાવ થઈ ગયો. એમ વિભાવ અનાદિનો, એટલે મેં કીધું ને અનાદિથી લઈને આજ સુધીની વાત કરીએ તો પ્રણતિમાં વિભાવ ભાવ છે, અનાદિથી લઈને આજ સુધીની વાત કરીએ તો પ્રણતિમાં અજ્ઞાન ભાવ છે. પ્રતિ સમય આકુરતા છે, પ્રતિ સમય કસાય છે, પ્રતિ સમય ભય છે, પ્રતિ સમય પરદ્રવ્ય સંબંધીનો કરતા ભાવ છે, શરીરમાં એકત્વ ભાવ છે. તો અનાદિનો જે વિભાવ ભાવ છે જ્ઞાન થતા, અહીંયા જ્ઞાન એટલે ધારણા જ્ઞાન નહીં, અહીંયા જ્ઞાન એટલે ક્ષયોક્ષમ જ્ઞાન નહીં, અહીંયા જ્ઞાન એટલે વાચા જ્ઞાન નહીં, વાણી નહીં, વિકલ્પ નહીં, અહીંયા જ્ઞાન એટલે સમ્ય જ્ઞાન, અહીંયા જ્ઞાન એટલે પ્રજ્ઞા છીણી પટકીને રાગથી ભિન્ન પડેલું જ્ઞાન, સ્વભાવ સન્મુખ થયેલું જ્ઞાન, આત્મ સન્મુખ થયેલું જ્ઞાન, સભાન દશા જે અનાધિકારથી પોતાને ભૂલી ગયો હતો એ હવે પોતાને પોતાનું જ્ઞાન થવું, એનું નામ સમ્ય જ્ઞાન છે. અને એ થતા વિભાવ અનાદિનો જે છે એનો અભાવ થાય છે અને મોક્ષનો માર્ગ પ્રારંભ થાય છે, મોક્ષ દશા તરફ જીવ આગળ પ્રયાણ કરે છે. એટલી સરસ ગાથા છે, બહુ પ્રખ્યાત ગાથા છે. ચારે ગાથા, પાંચે ગાથા માંથી ચાર હમણાં આપણે લેશું ને, એ ચારે ગાથા બહુ પ્રખ્યાત, ઘણા વિદ્વાનોના મોડે, ગુરુજીના પ્રવચનોમાં, સમજાય છે? આપણે પણ ઘણી વાર આ ગાથાઓ ગાતા હોઈએ અને આપણે સાંભળીએ. કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગૃત થતા સમય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. બહુ સચોટ ઉદાહરણ છે કે 50 વર્ષથી રૂમમાં અંધારું હોય તેમાં અજવાળું કરવા માટે કેટલો સમય લાગે. એટલે આપણે ત્રણ વાત સમજ્યા, अनादि नो संसार छे, अनंतकार मोक्ष रे छे, पण मोक्ष नो मार असंख्यात समय छे। छोटा गणस्थान थी लईने सिद्ध दशा सुधी नो जे 14 गणस्थान ने पार करवानो समय छे ए असंख्यात समय नो छे। ए अनंत काल में न होई सके, मोक्ष मार्ग असंख्यात समय नो ज होई सके छे ने होय। અને પછીનું જે ફળ ભોગવે છે એ ફળ અનંતકાળ સુધી જીવ ભોગવે છે, નિરાબાદ થઈને, અવ્યાબાદ, કોઈ બાધા નહીં। પછી તો દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ થી છૂટો પડીને એ ચૈતન્ય ગોળો પરમોદારી શરીરમાંથી નીકળીને એ લોકના અગ્ર ભાગમાં જઈને એ સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થઈ જાય છે અને અનંતકાળ સુધી ને અવ્યાબાદ સુખને ભોગવે છે। પછી કોઈ જન્મ નહીં, કોઈ મરણ નહીં, સંસારમાં પાછું આવવું નહીં, ચાર ગતિમાં રખડવું નહીં, પંચ પરાવર્તનના ધક્કા ખાવા નહીં, કઈ જ નહીં, બસ પોતાના સ્વરૂપમાં લીન થયેલી પલથી પોતાના સ્વરૂપના આનંદને પ્રતિ સમય ભોગવે છે। એનું નામ છે મોક્ષ દશા। મુકાઈ ગયો, એ બધાથી મુકાઈ ગયો, બધું અહીંયા મૂકીને, જે એનું હતું નહીં એ અહીંયા મૂકીને ચાલ્યો ગયો અને જે એનું હતું એને સાથે લઈને ચાલ્યો। કોટી વર્ષ નું સ્વપ્ન પણ સમજાય છે, ચાર કલાકથી સપનું જોતો હોય, કોટી વર્ષ નો ભાવ સમજો, ચાર કલાકથી સપનું જોતો, રોજ ઘણા ને ઘણા ઘણા જીવોને રોજ સપના આવે, બહુ બધા સપના હતા, ઘણા જીવોને હોય એવો ઉદય હોય છે, એવી એક પરિસ્થિતિ બનતી હોય કે ઘણા જીવો, અમારે એક અમેરિકામાં મારા એક ફ્રેન્ડ હતા, મારી ફ્રેન્ડ હતી જેની સાથે હું ઘણો સત્સંગ કરતી, એને બહુ બધા સપના, એ મને રોજ કહે કે જેથી પણ આજે આવું સપનું આવ્યું, આજે આવું સપનું આવ્યું, આજે આવું સપનું આવ્યું, સમજાય છે, એ સપના કોઈ વાર બે કલાક ચાલે, ત્રણ ત્રણ કલાક ચાલે, અને એની પણ નાની યોગ્યતા રહી જાય કે સપનું આવ્યા પછી ઊંઘ ઉઘડે પછી એ ટુ ઝેડ બધું યાદ હોય કે સપનામાં આમ જોયું તું, આમ જોયું તું, આમ જોયું તું, હવે બોલે છે કે સપનામાં આમ જોયું તું, આમ જોયું તું, આમ જોયું તું, પણ બોલતી વખતે પણ એને ખબર છે કે આ સપનું હતું, આ હકીકત નથી, આ સપનું હતું, આ જે જોયું તું એ સપનું હતું, હકીકત જાગૃત થતા સમય, જાગૃત અવસ્થા કહી રહી તો હવે એ સપનું સપનું નહીં રહે, એટલે કે એમાંથી નીકળી ગયો બહાર, એમાંથી બહાર નીકળી ગયો, એવી રીતના અંદરમાં પોતાના સ્વભાવનું ભાન થયું, જાગૃત થઈ ગયો, તે વિભાવમાંથી બહાર નીકળી ગયો, એનું વિભાવનું એકત્ર તૂટી ગયું, એને ખબર પડી ગઈ કે શું હકીકત છે, હું શું માનતો હતો અને શું છે અસલિયત, આપણે કહીએ ને અસલિયત, હકીકત, સત્યાર્થનું એને ભાન થયું। તો એટલે આ બહુ સરસ ગાથા 114 નંબરની ગાથા, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય, એટલી સરસ લાઈન છે, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય, અંદરમાં પોતાના આત્માનું જ્ઞાન થયું તો એ આત્મામાં ડૂબકી મારતા વિભાવ ભાવ દેખાયો જ નહીં પરિવાર, અને આત્માનો આશ્રય લેતા વિભાવ ભાવની ઉત્પત્તિ જ ન થઈ, એનું નામ છે વિભાવનો અભાવ। પદ્મબ્રહ્મધારી દેવ મુનિરાજ કહે છે, મુનિરાજ મુનિ પદ્મબ્રહ્મધારી દેવ નિયમ સાધીમાં કહે, અમને વિભાવની ચિંતા નથી, કેમ? કારણ કે અમારા સ્વભાવમાં વિભાવનો અભાવ, અમારા શુદ્ધ ચૈતન્ય કારણ પરમાત્મામાં, કારણ નિયમમાં જે અમારો દ્રષ્ટિનો વિષય છે, મૂળ સ્વરૂપ છે, મૂળ સ્વભાવ છે, એમાં વિભાવનો ત્રણેય કાળે અભાવ હોવાના કારણે અમને વિભાવની ચિંતા નથી, અમને વિભાવનું એકત્વ નથી, હોવા છતાં એ અમારા જ્ઞાનનો વિષય તો બને છે પણ એ જાણવા યોગ્ય પ્રયોજનવાન છે, આદરવા યોગ્ય પ્રયોજનવાન નથી, કારણ કે અંદરનો જે અતિન્દ્રિય સ્વાદ, જે સ્વાભાવિક પરિણામ અને બહાર આવતા જે વિભાવનો ભાવ અને એ વિભાવની અનુભૂતિ, એ બે વચ્ચે કેટલો અંતર છે એ સમજાઈ ગયો, કારણ કે વિભાવનો અનુભવ તો અનાદિથી હતો, વિભાવનું વેદન તો અનાદિથી હતું, અંદરના સ્વભાવમાં ડૂબકી મારતા સ્વભાવનું વેદન થયું, તો અતિન્દ્રિય આનંદ અને ઇન્દ્રિયજન્ય સુખાભાસ, અતિન્દ્રિય સુખ અને ઇન્દ્રિય જન્ય કહેવાતું માત્ર સુખ નો આભાસ એ બે વચ્ચે એક આપણે કહીએ ને અંતર જ્ઞાની ને ભાષે છે. એટલે જે ઇન્દ્રિય સુખ છે, જે વિભાવ છે, જે ઓદૈક ભાવ છે, જે રાગ છે, અસ્થિરતા જન્ય ઉપયોગ બહાર આવતા જે રાગ ઉત્પન્ન થાય છે, એ જાણે તો છે, ઉત્પન્ન થાય પણ છે, રાગ આવે પણ છે, રાગ ઉભો પણ થાય છે, વિચિત્ર પ્રકારના પરિણામ જ્ઞાની ને પણ આવે છે, અને જ્ઞાની એમાં એકત્વ હવે કરતા નથી. કારણ કે એમનું એકત્વ એમના સ્વભાવમાં એવું સ્થપાઈ ગયું છે કે ત્યાંથી હવે ક્યારે હટશે નહીં અને વિભાવમાં એકત્વ થશે નહીં. બે પથ્થરના બે ટુકડા થઈ ગયા, હવે એ સંધાશે નહીં. જ્ઞાન ધારા અને રાગ ધારા એ છૂટી પડી, ભેદ જ્ઞાન રૂપી પ્રજ્ઞા ચૂની પટકતા બે વચ્ચેની ભિન્નતા ભાષિત થઈ, જ્ઞાનની અનુભૂતિ થઈ, સ્વરૂપની અનુભૂતિ થઈ, એમાંથી બહાર નીકળેલો જ્ઞાની એકવાર પોતાના આત્માના સ્વાદને ચાખી આવે છે અને બહાર આવે છે, પછી આખું જગત એ જ્ઞાનીને નીરસ લાગે. આખું જગત જ્ઞાનનું ગિને બનવા છતાં જ્ઞાનીને અણુ માત્રમાં પણ એકત્વ થતું નથી, એમાં અપનત્વ થતું નથી, એમાં પોતા પણ થતું નથી. એને પર ને પર અને સ્વ ને સ્વપણે ભાસે, પર ને પર અને સ્વ ને સ્વપણે જુએ. નિજ કો નિજ પર કો પર ભાસ, સમ્યક જ્ઞાન હોગા શુદ્ધાત્મા કા શ્રદ્ધાન હોગા, નિજ આત્મા સબ ભગવાન હોગા. બસ એ છે, જ્ઞાન થતા દૂર થાય. આમાં જ્ઞાન નો અર્થ સમ્યક જ્ઞાન છે, આત્મ જ્ઞાન લેવાનું છે. આમાં ધારણા જ્ઞાન, શબ્દ જ્ઞાન, વાચા જ્ઞાન, વાણી જ્ઞાન, વિકલ્પ જ્ઞાન એ નથી. બરાબર, જો 115 છૂટે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મ નો મર્મ. કેટલી સરળ ગાથા છે. છૂટે દેહાભ્યાસ, દેહ હું છું એવો અભ્યાસ, કૃપાણ દેહને દેહાભ્યાસ ઘરો છૂટી ગયો. એટલે તો આવી ભાવના, આવા કાવ્ય, આવી અંતરંગ પ્રણતિ, એવી વિરક્તા, એવી અનાસક્તિ, એવો વૈરાગ્ય, એવી અંતરંગ પ્રણતિ કોને હોઈ શકે કે જેને અંદરમાં પ્રબળ ભેદ જ્ઞાનનો અભ્યાસ વર્ષો હતો. છૂટે દેહાભ્યાસ તો હું દેહ છું, શરીર છું, મન છું, વાણી છું, પરદ્રવ્ય છું અને એનો કરતા ભોગતા છું, એવી અંદરમાં મિથ્યા માન્યતા છૂટતા નહીં કરતા તું કર. અરે તું કરતા છે પણ પરદ્રવ્ય નો નહીં, તું કરતા છે પણ તું સંયોગો નો નહીં, કર્મ નો નહીં, વિભાવ નો નહીં, તું ભોગતા છે, તું કરતા છે, તારામાં કરતા ભોગતા નામનો ગુણ છે, શક્તિ છે, પણ કોનો કરતા કોનો ભોગતા? આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા ભોગતા છે. કેટલી વાત આવી ગઈ ના કે આત્મા પોતાના જ્ઞાન ભાવનો, આનંદ ભાવનો કરતા છે, આત્મા પોતાના સ્વરૂપની રચના કરનાર છે, પણ આત્મા જડનું કરવા વાળો, જડનું જડમાં જઈને આત્મા કઈ કરે એવી વસ્તુની વ્યવસ્થા ને એવી વસ્તુની સ્થિતિ. કેટલી સરસ વાત આવી, છૂટે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં હો નહીં કરતા તું કર્મ, અહીંયા કર્મ નહીં કરતા તું કર્મ, ન તું દ્રવ્ય કર્મ નો કરતા છે, ન તું ભાવ કર્મ નો કરતા છે, ન તું લો કર્મ નો કરતા, ત્રણે કર્મ નહીં, તું કોનો કરતા છે, તું કોનો ભોગતા છે, તું તારા સ્વરૂપમાં ભરેલા આનંદ ને અને અંદરમાં ભરેલી શાંતિ ને કરે અને ભોગવે. એટલે હું એવો આત્મા છું જેમાં મારું સર્વસ્વ છે, એવી જે અંતર્મુખ થઈને પ્રણતિ ઉત્પન્ન થઈ, એ વિતરાગ પ્રણતિ, એ રત્નત્રયની પ્રણતિ, એ સાધક દશા નો તું કરતા અને ભોગતા. બોલે સિદ્ધ ભગવાન ભોગતા છે કે ભોગી છે કે સિદ્ધ ભગવાન ભોગી છે કે કરતા છે કે ભોગતા છે કે હે સિદ્ધ ભગવાન, પણ અવ્યાભાસ સુખને કરે છે ને અવ્યાભાસ સુખને ભોગવે. દ્રવ્ય પોતાની પર્યાયનો કરતા છે, પણ કઈ પર્યાય નો? પોતાની પર્યાય નો, સ્વાભાવિક પર્યાય, સ્વભાવ જેવી પર્યાય, સ્વભાવ ના લક્ષ્ય થતી પર્યાય. તારું કર્તવ્ય સ્વભાવ માંથી ઉચિત પર્યાય, એનું કર્તવ્ય સ્વભાવ ને ઓળખવો, સ્વભાવ સન્મુખ થવું, સ્વભાવ ની પહેચાન કરવી, સ્વભાવ ને પ્રસિદ્ધ કરવો અને સ્વભાવ માં ઠરવું, એ પર્યાય નું કર્તવ્ય છે. એ પર્યાય નો કરતા ધર્મ છે. કરવું શું? તો કે સ્વભાવ નો નિર્ણય કર. મોક્ષ માર્ગ માં મારે કરવું શું? તો કે હું સ્વભાવ ભૂત તત્વ છું, એવો નિર્ણય કર. હું શરીર નથી, એવો નિર્ણય કર. કર કર તું કરતા થી કર, પણ સમય પુરુષાર્થ કર, નિત્ય પુરુષાર્થ નહીં કર. જે નથી કરી શકતો એને કરવાનો અભિપ્રાય બતાવી. આજે બંધવિકાર નું સવાનું બોધેશ્વર પ્રવચન કેટલી મૂળ માંથી વાત ઉપાડી. અમે અનાશક્તિ ભાવે કરીએ તો પ્રશ્ન પૂછે, આશક્તિ ન રાખીએ પણ કરીએ તો, ઘર કુટુંબ પરિવાર નું બાળકો નું અનાશક્તિ ભાવે કરીએ ને, રાગ વગર કરીએ, મોહ વગર કરીએ, પણ અનાશક્તિ ભાવે તો કરી શકીએ ને. અરે ગુરુજી, કે આ શક્તિ અનાશક્તિ ની વાત તો બહુ દૂર ની રહી. તું કરી શકતો જ નથી એમ તું અંદર માં પહેલા તારા અભિપ્રાય માં જે અધ્યવસાન, જે નિત્ય માન્યતા ચાલે, એ બંધ નું કારણ, સંસાર નું કારણ, પરિભ્રમણ નું કારણ. એટલે પૈસા આવ્યા એ તું લાવ્યો, ગયા એને તે ગુમાવ્યો, આવ્યા એને તે કમાયો. આપણા અંદર માં કેટલા કમાયા, કેટલા ગુમાયા, કેટલું આવ્યું, શું આવ્યું, શું નહીં, શરીર નું શું થયું, બાળ બચ્ચા નું શું થયું, કુટુંબ પરિવાર નું શું થયું, ઘરવાળી નું શું થયું, ધંધા વ્યાપાર નું શું થયું. નિરંતર હું કરું, હું કરું, હું કરું, હું કરું, એ અજ્ઞાન ભાવ અંદર માં નિરંતર પુષ્ટ થઈ રહ્યો છે. અને એટલે માટે આ દેહ નો અભ્યાસ, આ દેહ શક્તિ, આ દેહ માં મોહ એકત્વ છૂટતું નથી. અને છૂટશે ત્યારે તને ખબર પડશે કે તું ખરેખર કોનો કરતા છે, કોનો ભોગતા છે અને કોનો કરતા ભોગતા નથી. ખ્યાલ આવે છે? અસ્થિ નાસ્તિ દેવ ધર્મ છે ને. તું પર નો કરતા ભોગતા નથી, તું તારા સ્વભાવભૂત ભાવ નો કરતા ભોગતા છે. અને કાંત છે ને, સમજાય છે? તું પર નો કરતા નથી અને તારા સ્વભાવ નો કરતા છે, એનું નામ અને કાંત છે. બરાબર? છૂટે દેહા અભ્યાસ તો દેહાભ્યાસ, દેહ હું છું એવો અભ્યાસ. છૂટે દેહ તો નહીં, છૂટે દેહ તો નહીં, શું નહીં, કેવા શબ્દ જો, છૂટે દેહ તો, છૂટે દેહ તો, અરે દેહ તો છૂટો છે, છૂટે દેહ તો, છૂટે શરીર તો, છૂટે સંયોગ તો, એ તો છૂટા છે. એને તો તે ગ્રહણ નથી કર્યા તો છૂટવાની વાત, બંધાયા જ નથી, આવ્યો જ નથી તારામાં એ શરીર નો, શરીર આવ્યું જ નથી તો છૂટવાની વાત. તો કે છૂટે દેહાભ્યાસ, દેહ નું છૂટવું એ અલગ અને દેહાભ્યાસ નું છૂટવું એ અલગ. દેહ નો અભ્યાસ, હું દેહ છું એવો અભ્યાસ છૂટશે તો તમને દર્શન થશે અને સાક્ષાત દેહ અનંતકાળ માટે છૂટશે તો મોક્ષ થશે. અને દેહ છૂટીને બીજું દેહ મળશે તે મરણ કહેવાય. અને સાવધાની પૂર્વક દેહ છૂટશે તો સમાધિ કહેવાય. અને કાયમ માટે દેહ છૂટશે તે નિર્વાણ કહેવાય. કેટલી વાત આવી? દેહ નું છૂટવું કાયમ માટે તો નિર્વાણ, સમજાય છે? બીજું દેહ મળે ના છૂટી જાય તો મરણ, સાવધાની પૂર્વક દેહ છૂટે તો સમાધિ, અને દેહ માં એકત્વ બુદ્ધિ છૂટે તો મિથ્યા, સમજાય દર્શન. દેહ નો રાગ છૂટે, સમજાય છે? તો મુનિ રચા. એક જ દેહ, એના એને કેટલા એંગલ થી આપણે સમજી શકીએ? તમને સમજાય છે? દેહ માં અભ્યાસ, હું દેહ છું એવો અભ્યાસ છૂટે તો સમ્યક દર્શન થશે. અને દેહ પ્રત્યેનો રાગ પણ ઘણો બધો છૂટી જશે તો મુનિ દીક્ષા. અને કાયમ માટે દેહ છૂટી જશે તો નિર્વાણ થશે. ખ્યાલ આવે છે? અને સમાધિ પૂર્વક દેહ છૂટે તો એને સમાધિ મરણ કહેવાશે, પંડિત મરણ કહેવાશે, પંડિત પંડિત મરણ, પંડિત મરણ કહેવાય. મારું સમજાય છે? અને સંસારી જીવ નો દેહ છૂટે ને નવું દેહ આવે, દેહ છૂટે ને નવું દેહ આવે તો એને શું કહેવાશે? મરણ કહેવાય. છૂટે દેહાભ્યાસ તો પહેલા શું છૂટશે? કાયમ માટે દેહ છૂટશે ના. સમજાય છે? શું છૂટશે પહેલા? તો કે દેહ નો રાગ છૂટશે તો કે ના. કોઈ સમજાય છે? તો શું છૂટશે? તો કે દેહ નો અભ્યાસ, હું દેહ છું એવો મિથ્યા અભિપ્રાય પહેલા છૂટશે. છૂટે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહ નો, એ જ ધર્મ નો મર્મ. આ ધર્મ નો મર્મ છે, આ ધર્મ નો મર્મ, આ જીનાગમ નો મર્મ, આ દ્વાદશાંગ વાણી નો મર્મ, આ ઓમ ધ્વનિનો મર્મ, આખી આત્મ સિદ્ધિનો મર્મ, અનંત જ્ઞાનીઓના જ્ઞાનનો અનુભવનો મર્મ, ચાર અનુયોગનો મર્મ, સમય ચાર ઘીનો મર્મ અને જ્ઞાનીઓના હૃદયનો મર્મ, એ ધર્મનો મર્મ એ છે કે તારા અંદરમાં તારા સ્વભાવનું તને ભાન થવું છે. એ જ ધર્મનો શું છે? એ જ ધર્મનો મર્મ છે. મર્મ એટલે રહસ્ય. ધર્મનો સાર શું છે? ધર્મ એટલે શું? ધારી રાખેલો ભાવ, ધર્મીના આશ્રય પ્રગટ થયેલો, ધારી રાખેલો, તમને દર્શન જ્ઞાન ચૈતન્યનો ભાવ, એનું નામ ધર્મ છે. એ ધર્મનું મર્મ શું છે? કે દેહનો અભ્યાસ છૂટવો જોઈએ, હું દેહ છું એકત્વ છૂટવું જોઈએ, પરનું કર્તૃત્વ છૂટવું જોઈએ, આ મારા કેવું મહત્વ છૂટવું જોઈએ, એમાંથી સુખબુદ્ધિ છૂટવી જોઈએ. એ ધર્મનો મર્મ, તે બધું છૂટશે તો કે અંદરમાં સુખબુદ્ધિ થવી જોઈએ, એ ધર્મનો મર્મ છે. તું એક જ્ઞાયક ભાવ છો, જ્ઞાત છે તો તે જ છે, પ્રમત પ્રમતિ રહિત છે, અબદ્ધ સ્પર્શ છે, હું એક શુદ્ધ સદા અરૂપી છું, એવું અંદરમાં સ્વીકાર થવું એ ધર્મનો મર્મ છે. પ્રત્યેક દ્રવ્યની, પ્રત્યેક સમયની, પ્રત્યેક પર્યાય ક્રમબદ્ધ છે એવો નિર્ણય થવો એ ધર્મનો મર્મ છે. મારી સમજાય છે? નિમિત્તથી કાર્ય થતું નથી, ઉપાદાનમાં ઉપાદાનથી કાર્ય થાય છે, એનો વિશ્વાસ આવો એ ધર્મના મર્મનું રહસ્ય તું સમજો ગયા. આત્મસિદ્ધિ, આત્માની સિદ્ધિ, આત્માની પ્રસિદ્ધિ પર્યાયમાં થવી, એનું નામ છે ધર્મનો મર્મ પ્રગટ થયો. તને ધર્મનો મર્મ સમજાય? પોઈન્ટ સમજાય છે? એ રીતે 115 ગાતા, છૂટે દેહાભ્યાસ તો નહીં કરતા તું કર્મ, એટલે કે કરતા કર્મ અને કરતા ભોગતા કઈ નિત્ય દર્શન કરતા અને સમ્યક દર્શન થતા એ કરતા ને ભોગતા નામના ધર્મનો ને એની શક્તિનો નાશ નથી થઈ જતો? જે ઊંધી માન્યતાથી એનો નાશ થાય. તું કરતા કોનો બની બેઠો છો? એ માન્યતાનો નાશ થાય. કરતા અને ભોગતા જે આપે છે ને શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, તો શ્રદ્ધાનું વર્ણન ક્યાંય ને ક્યાંય હું પણ કરું એ નિરંતર ચાલુ છે કે નહીં? એક સમય હોય કે શ્રદ્ધાની પર્યાય ન થાય, એક સમય હોય કે જ્ઞાનની પર્યાય ન થાય, એનું કાર્ય ન થાય, એનું પરમન સ્ટોપ થઈ જાય, નિગોદમાં જાય તો કે એવું ન બને ને? એ તો કરતા અને ભોગતા નામનો ધર્મ છે, એ સ્વભાવ છે, એ શક્તિ છે, એનું કાર્ય નિરંતર છે. પણ હવે તું કોનો કરતા થયો? તું કોનો કરતા માનતો હતો? જેનો માનતો હતો એનો તું હતો નહીં, અને જેનો છે એનો તું હવે માને છે, તો તારું સમ્યક કરતા કર્મ પણ પ્રગટ છે. મિથ્યા કરતા કર્મ કરતાપણાનો અભાવ છે કે હું આત્મા અને હું મારા નિર્મલ ભાવનો કરતા, હું મારા સમ્યક દર્શનના ભાવનો કરતા, હું મારા અંદરમાં જ્ઞાયક ભાવ ન કરતા, એટલે કે હું જ્ઞાયક ભાવ છું એવા નિર્ણય નો હું કરતા થઈ શકું છું. તું કરી શકે છે તું તારો નિર્ણય, તું કરી શકે છે તું તો કે ભેદ વિના, તું કરી શકે છે તું તો કે સ્વ પર વચ્ચે ભિન્નતા, એ તું કરી શકે છે, એ તું સમજી શકે છે, એ સમજવું એ કરવું છે, એ સૌથી મોટું કરવું છે, એ કર્તવ્ય છે તારું, આવશ્યક છે. આવશ્યક છ નથી, આવશ્યક એક છે કે તું જ્ઞાયક છે, નિર્ણય કર, તારું સુખ તારામાં છે, નિર્ણય કર, તું સમસ્ત પર્યાય થી ભિન્ન છે, નિર્ણય કર, તું દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મ ના અધીન નથી, નિર્ણય કર, તું ઇન્દ્રિય અધીન નથી, નિર્ણય કર, તારું સંપૂર્ણ સામર્થ્ય પણ તારામાં છે એવો અંદરમાં નિર્ણય કર, તો તું એ કરતા ભોગતા છે અને પરનો કરતા ભોગતા તું નથી. મોક્ષ છે. જો ધર્મ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ માર્ગ, એ ધર્મ, ધર્મીના આશ્રય પ્રગટ થયેલી જે રત્નત્રયરૂપ પણથી ધર્મ, અને એ ધર્મ તને મોક્ષમાં લઈ જશે. આપણે બધા સાધ્યાય કેમ કરીએ છીએ? ધર્મ પ્રગટ કરો, ધાર્મિક થ, ધર્મીનો આશ્રય લે, ધર્મીનું સ્વરૂપ કરે, તો એ જ ધર્મથી મોક્ષ છે. ખરેખર આચાર્ય દેવને એટલી કરુણા, કૃપાળુ દેવને એટલી કરુણા આવે છે અજ્ઞાની જીવો પ્રત્યે. એક એક અજ્ઞાની જીવ પોતાના સ્વભાવને ભૂલીને ક્યાં સુખ માને, ઉપયોગ ક્યાં દોડે છે, પાંચ ઇન્દ્રના વિશે ભોગોમાં સુખ માને છે, એનો કર્તા બને છે, એના બળ પર પોતાને મહાન માને છે, એ અધર્મનો ભાવ છે, એ સંસારમાં રખડાવનારો ભાવ છે. ये भाव करे तो भाव की दूर ले जाए, भाव दुष्ट भाव मिथ्या भाव से शत्रु शिताओ महाशत्रु धर्म ये मोक्ष में ले जाए। ये धर्म थी मोक्ष धर्म आंगली पकड़ी ने जीव ने मोक्ष में विराजमान कर साक्ष साक्षी से अधर्म एट सम्यक दर्शन, अधर्म एट सम्यक ज्ञान, अधर्म एट सम्यक चारित्र, अधर्म एट क्रमबद्ध नो निर्णय, अधर्म एट अणु अणु कण कण जन जन स्वतंत्रता ने समझनारो भाव एक धर्म है। बाह्य क्रिया धर्म नहीं, मंद कषाय धर्म नहीं, पण सत्यनु सत्यनु भान तो ये धर्म है, सत्यनो स्वीकार तो ये धर्म है, सत्य स्वरूप नो अंदर में आश्रय लेवो ये धर्म है। आ धर्म आ धर्म मोक्ष में ले जाए। ये क्रिया कांड में धर्म माने के, पूजा पाठ में धर्म माने के, यम नियम संयम आप पियो पूरी त्याग विराग कथा लियो ये धर्म न। ये साधन बार अनंत कियो तथापि कछु हाथ हजू न कर, ये धर्म न होतो, ये शुभ भाव होतो, ये मां खाक होतो, ये परलक्षी भाव, ये विभाव भाव होतो। आ धर्म थी मोक्ष, धर्मी ना आश्रय प्रगट थयेलो आंशिक धर्म नो भाव, ए भाव तने पूर्ण मोक्ष दशा तरफ लई जशे। मती शुद्ध ज्ञान केवल ज्ञान ने बोला, मती शुद्ध ज्ञान ने आजुबाजू केवल ज्ञान आटा मारे तो धर्म, अरे धर्म नी शुरुआत चतुर्थ स्थान में थाय, अरे नी वृत्ति पंचम स्थान में, अधीन वधारे वृत्ति छठा सातमा स्थान में थाय, पूर्णता मोक्ष में। एक बार गाड़ी पाटे चढ़ी गई रस्तो, एक बार हाईवे फ्रीवे पकड़ लीधो पी तो सड़खड़ाट जवा दे, पर ज्या सुधी फ्रीवे नो आव्यो होय त्या सुधी सावधानी थी गाड़ी चलावे ने कि फ्रीवे मिस न थई जाय, हाईवे मिस न थई जाय, हाईवे मिस न थई जाय। एक बार हाईवे पर गाड़ी चढ़ी गई पी, एक बार हाईवे ऊपर गाड़ी चढ़ी गई पी, पी तो हवे तो आँख बंद करीने चलावे, एटले आँख बंद करीने चलावे एटले बस सीधा 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 जता जाय, 10 किलोमीटर 20 किलोमीटर 30 किलोमीटर धर्म प्रगट थशे, धर्मी ना आश्रय धर्म प्रगट थशे, क्या जता धर्म प्रगट थशे, शांति प्रगट थशे, विकराकता प्रगट थशे, सुख प्रगट थशे, भव भ्रमण तड़से, पंच परावर्तन नो अंत आवशे। कोना आश्रय? एक धर्मी ना आश्रय, एक धर्म थी मोक्ष। तू छो मोक्ष स्वरूप, जाणी वात धर्म मोक्ष अने मोक्ष स्वरूप, धर्म એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ હ, અને એનું ફળ છે મોક્ષ, અને એનો આશ્રય છે મોક્ષ સ્વરૂપ। સમજાય છે? આમ બધા તત્વ આવી ગયા મોક્ષ સ્વરૂપમાં, જીવ તત્વ ધર્મમાં સંવર નિજરા, અને એ આશ્રવ બનના ઉભાવ પૂર્વક જ હોય, અને અજીવનું એકત્વ તૂટતા મોક્ષ સ્વરૂપમાં એકત્વ થતા ધર્મ પ્રગટ થાય છે, અને ધર્મ એ મોક્ષ નો પ્રથમ દરવાજો, એટલે કે પ્રથમ સીડી છે એ ધર્મ, એ પહેલી સીડી છે। 20 નંબરની સીડી ઉપર પગ ઉભો હોય તો 19 નંબરની સીડી પર આવવું પડશે કે નહીં? આવવું પડશે, એટલે 1 થી 19 નંબરની સીડી ને પાર કરીને 20 નંબરની સીડી ઉપર આવવું, આવશે પણ એ સીડી પગથિયા અને છૂટતા પણ તો ધર્મ થી મોક્ષ છે। તો મોક્ષ થાય છે ત્યારે નીચેના ગુણસ્થાન છૂટી જાય છે, અને નીચેના ગુણસ્થાનમાં જયારે જીવ આવે છે તે મોક્ષ તરફ આગળ વધી રહે છે। ચોથામાં આવ્યો પાંચમામાં જશે કે નહીં? જેને તમને દર્શન પ્રાપ્ત કર્યું ને અર્ધ પુદગલ પરાવર્તન ની અંદર અંદર, ભલે થોડા લાંબા સમય પછી, પણ એને પાંચમું આવશે કે નહીં? ગેરંટી છે કે નહીં કે આવશે? એટલે પાછું કમ્પલસરી પણ આવશે કે નહીં? મુનિ શિક્ષક કમ્પલસરી છે, આવશે કે નહીં બોલ? અને આગળ ટ્રેન કરવાનો ભાવ આવશે કે નહીં બોલ? આઠમું આવશે કે નહીં બોલ? કમ્પલસરી 9મું આવશે કે નહીં બોલ? તો એકવાર ધર્મનો ભાવ પ્રગટ કર્યો પછી 10મું આવશે, 12મું આવશે, 13મું આવશે, 14મું આવશે, સમય વધારે ઓછો હોઈ શકે, અંતકૃત કેવડી હોય તો ક્ષણ માત્ર માટે 13મું 14મું આવે છે, પણ આવશે કે નહીં? મોક્ષ જતા પહેલા ધર્મ પ્રગટ થયા પછી મોક્ષ જતા પહેલા આખો આ માર્ગ આવશે કે નહીં? મુક્ત સ્વરૂપ છે, તું માને કે ન માને? સંયોગમાં બંધન છે, કર્મ નું કર્મ નો સંબંધ છે, પર્યાયમાં રાગ છે, અને બાહ્યમાં શરીર છે, ઇન્દ્રિય છે, આ છે તે છે, બધું હોવા છતાં પણ તારું મૂળ સ્વરૂપ કેવું છે? કે આ બધાથી મુક્ત છે। अबदाति अभाव स्वरूप है, अबदाति रहित है, अबदाति पार। एक धर्मति मोक्ष से सूचो मोक्ष स्वरूप अनंत दर्शन ज्ञान तू आह अव्याबाध स्वरूप केव से सारू स्वरूप केवा स्वरूप ना आश्रय धर्म प्रकट है। कौन लक्ष्य करता, क्या नजर नाखता, क्या धरता, क्या अंदर में जोता के तले आ सुख की दशा प्रकट करते तो अनंत दर्शन ज्ञान तू अनंत ज्ञानी अनंत दर्शी केवल ज्ञान सर्वज्ञता वितरागता अनंतवार सुधी अनंत केवल ज्ञान पर्याय आत्मा माथी आवे एवो केवल ज्ञान नो खजानो छे खान छे खान अनंत दर्शन ज्ञान तू आ तारो स्वभाव पारिणामिक भाव बताओ कारण परमात्मा पण बता अनंत दर्शन ज्ञान तारो मूल स्वरूप छे अव्याबाध स्वरूप तारा स्वरूप में कोई पण प्रकारनी कर्मनी संयोगनी अने बाह्य प्रतिकूलताओनी बाधा तारा स्वरूप में नहीं भूले एटले घनी बड़ी पर्याय बाधा उत्पन्न आकुलता उत्पन्न तू आवा अव्याबाध स्वरूप ने भूले अपराध तू न भूले तो लक्ष्य करे तो ठरी जाए तो कोई प्रकार की आकुलता ने कोई प्रकार नो भय ने कोई प्रकार की शंका ने कोई प्रकार राग द्वेष ने परिभ्रमण थे वही समझाए के सरस बात आवा स्वरूप ने आ भाव में नहीं ओके तो आ तक कोई बेसू अवसर कोई बेसू तो आओ अवसर पाचो जल्दी नहीं ज्ञान पड़ती हिंसा हिंसा थती गई क्या नीच दशा में कोई पी योनिओ कोई हीन दशा में पोची गयो तो अनंत दर्शन ज्ञान स्वरूप तो अंदर में रही जैसे पर ओखवानी जाणवानी अनुभवानी वेदवानी निर्णय करवानी सामर्थ गुमा सामर्थ नहीं हो तो कार्य नहीं था स्वरूप कार्य नहीं तो स्वरूप निर्णय कार्य कार्य परमात्मा तो गुरुदेव ने प्रश्न पूछे तो आनंद के नहीं आवत के तू निर्णय नहीं करते कारण के वेदन थे पर्याय तो ज्या वेदन थे ज्या अनुभव प्रगट थवा ज्या आनंद अनुभूति थानी है तो पुरुषार्थ को करव पड़ते जिन्हें फल भोगवानु तो पुरुषार्थ करव पड़ते पुरुषार्थ करने अवसर दुर्लभ है कोई देते तो अवसर पाचे नहीं मिले तो स्वरूप तो रही जैसे पर निर्णय करने सामर्थ्य ना भाव हे गुमा दे भाव मन मन संगी पंचिंद विचार करने सामर्थ्य गुमा देते तो एने पाचो आव अवसर हूँ अव्याबाद स्वरूपी अनंत दर्शन ज्ञान स्वरूपी कारण परमात्मा एवं निर्णय करने सामर्थ्य शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम बीजु कहीटलू पर विचार तो पाम लास्ट गाथा आप लेसु बहुत सरस छेली गाथा आ प्रकरण छेली गाथा के बहुत सरस पहला जो 170 शुद्ध बुद्ध कितनी बात आई सारा स्वरूप ने धर्म थी मोक्ष छे ये धर्म थी मोक्ष तो बराबर छे पर प्रश्न ये छे कि धर्म प्रगट कोना आश्रय था तो ये धर्मी छे धर्मी नु स्वरूप समझा केवो छे मोक्ष स्वरूप छे धर्मी केवो छे अनंत दर्शन अनंत ज्ञान स्वरूप अव्याबाध स्वरूप शुद्ध बुद्ध चैतन्य घन 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 ठोस ठोस पदा घन घन बोले की उदाहरण आपे शियारा नु घी हो तावे तो नाखो तो वही जाए कि घन ठोस कोई नो एमा प्रवेश संभव नहीं एने कहवा घन एम कई बार पन ना निकली सके અને એમાં કઈ પ્રવેશ પામી પણ ન શકાય એને કહેવાય ઘન ખોટ તું કેવો છે શુદ્ધ અને બુદ્ધ તારી શુદ્ધતા અને તારી બુદ્ધતા એટલે તારા જ્ઞાન નો કોઈ પાર નથી અનંત જ્ઞાની અનંત દર્શી અવ્યાબાદ સ્વરૂપી સ્વયં જ્યોતિ સુખ ધામ જે સુખ આપણા અનંત ગુણોમાં ના અમુક વિશેષ ગુણો આપણને સમજાવ્યા કે જે ગુણો ને સમજાવીને એ ગુણી ની આપણને મહિમા કે તું અવ્યાબાધ સ્વરૂપ છો શુદ્ધ છો તું ભૂતન કે ઘરાણ કરે આત્મા આત્મા આત્મા, પણ આત્માનું સ્વરૂપ તો સમજાવો. આત્મા છે કેવો? આત્મા કયા સ્વરૂપે છે? જયારે કોઈ સવિકલ્પ દશામાંથી નિર્વિકલ્પ એટલે કે મિથ્યા દર્શન માંથી સમ્યક દર્શન પ્રાપ્ત કરે, એની પહેલા એના વિચારો, એની સોચ, એનું એટીટ્યુડ અને એની થિંકિંગ પ્રોસેસ કેવી હોય, એ કેવા વિચાર કરતો હોય, અનુભવ પહેલા જેને અનુભવ થવાનો હોય, જેને સમ્યક દર્શન થવાનું હોય, એ કેવા વિચાર કરે, જે બધેથી ઉપયોગ ખસેડીને અંદરમાં ડૂબકી મારવાનો હોય, એ ઉપયોગ અંદરમાં ડૂબકી મારે એની પહેલા કેવા વિચાર કરે, કોના વિચાર ચાલે, એનું વિચાર વિચાર એની વિચારધારા કેવી હશે. જો આખો આપણે કહીએ ને વેદન એ વિચાર ઉપર છે, તારા વિચાર અનુસાર તને વેદન થશે. તું ખોટા વિચારમાં તારા ઉપયોગને લઈ જશે તો તને દુઃખનું, આકુરતાનું અને વેદન થશે. કોઈ સમજાય છે? અને તું સમ્યક વિચારમાં તારા ઉપયોગને લઈ જશે તો તને સુખ શાંતિ સમાધાનનું વેદન થશે. તને કોનું વેદન કરવું છે? સુખ શાંતિ સમાધાનનું કે અનંત આકુરતાનું વેદન કરવું છે? કોને ભોગવવું છે? આનંદને, નિશ્ચિંતતાને, નિર્વિકલ્પતાને, વિકરાગતાને, શાંતિને, સુખને ભોગવવું છે કે તને અનાધિકારથી જે દુઃખ દુઃખ દુઃખને ભોગવી રહ્યો છે દુઃખને જ ભોગવવું છે? વિચાર પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. સ્વરૂપ સંચેતન કેવા પ્રકારનું છે? જે સમ્યક દર્શન, જ્ઞાન દર્શન, શ્રદ્ધા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપે પરિણમિત થયેલો જે જીવ છે, 38 સમયસાર 38 નંબરની ગાથાની પહેલાની ઉત્થાની કાળ, જે રત્નત્રયના ભાવ રૂપે આત્મા પ્રણમિત થયો છે, પરિણમિત થયો છે, એવા આત્માનું અંદરમાં સ્વરૂપ સંચેતન કેવા પ્રકારનું હોય છે, એનો અનુભવ કેવો હોય છે? પ્રશ્ન પૂછે, કેવું વિચારે છે, એની વિચારધારા શું હોય છે, એની સોચ કેવી હોય છે, એનું એટીટ્યુડ કેવું હોય છે? તો કે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં, અન્ય તે મારું જરી પરમાણુ માત્ર, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, હું સ્વયં જ્યોતિ સુખધામ. સમજાય છે? સુખધામ, સુખનો ધામ છું, સુખથી લવાલબ ભરેલો છું, હું મોક્ષ સ્વરૂપ છું, હું અનંત દર્શન, હું અનંત જ્ઞાન સ્વરૂપ છું, અવ્યાબાધ સ્વરૂપ છું, એવો અંદરમાં એ સંચેતનનો ભાવ, એ વિચારનો ભાવ ચાલે. એ બહુ સરસ આજે 117 નંબરની ગાથા છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, ચૈતન્ય ઘનમાં શુદ્ધતા છે, બુદ્ધતા છે, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય છે, સ્વયં સુખ ધામ છે, પણ વિભાવનો, શરીરનો, ઘર કુટુંબ પરિવાર નો, રૂપિયા પૈસા નો, એ ચૈતન્ય ઘન માં પ્રવેશ થતો નથી. આ ચૈતન્ય ઘન ક્યાંથી છે? અનધિકારથી છે. અને ક્યાં સુધી રહેશે આવું ઘન? અનંતકાળ સુધી રહેશે. તો જે અનાધિકારથી ચૈતન્ય ઘન સ્વરૂપ છે એમાં કોનો પ્રવેશ? અનંતકાળ ચૈતન્ય ઘન જ રહેવાનું છે એમાં કોનો પ્રવેશ? એમાંથી શું નીકળશે? એ ઘન માંથી શું નીકળશે? એ ઘન માં શું પ્રવેશ પામશે? તો કે કાઈ પ્રવેશ પામે એવો અવકાશ. ખ્યાલ આવે છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. આ સમજતા ખરેખર ચૈતન્ય ઘન નું સ્વરૂપ સમજતા કે હું આવો, હું આવો, ખાલી આ સ્વરૂપ સમજતા એમ નહીં, હું આવો, આવા ચૈતન્ય ઘન માં પોતાનું અહમ પણ, હું આવું છું, હું આવું છું, હું ચેતન ઘન, હું ચેતન ઘન, એવી ફિલિંગ, એવી શ્રદ્ધા, હું વિજ્ઞાન ઘન છું, હું ચૈતન્ય ઘન છું, હું સુખ નો ઘન છું, હું આનંદ નો ઘન છું, હું શાંતિ નો ઘન છું, હું વિકરાગતા નો ઘન છું, મારામાં કોઈ નો પ્રવેશ નથી, મને કોઈની જરૂરત નથી, મને કોઈના આધારની જરૂર નથી, મને કોઈની પરાધીનતા નથી, હું કોઈના બળે નથી, હું કોઈના કારણે નથી, હું મારાથી સ્વયંભૂ, સ્વયં સંચાલિત, સ્વયં ટકનાર, સ્વયં નિર્મિત, હું એક સ્વયં અનાદિ અનંત વિજ્ઞાન ઘન ચૈતન્ય સ્વરૂપી વસ્તુ છું, જે હતો, છું અને અનંતકાળ આવો જ રહી, જેમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી. જે ક્રિયા પ્રક્રિયા પ્રણમન ઉત્પાદ એ બધું બહાર છે, સંયોગ બહુ દૂર છે, ઉદય તો બહાર છે, કર્મ તો બહાર છે અને પ્રણમન બહાર છે, ઉત્પાદ દે થી પાર, ધ્રુવ ધ્રુવ ધ્રુવ, હવે સોનું 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 સોનું, તમે અવસ્થા ગૌણ કરો, તમે એ જીટી બુટ્ટી બંગડી હાર પાયલ કંગન એ બધું ગૌણ કરો, તમે સોનું 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 સોનું, સોનું 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 બસ એ સોનું એ સોનાની એક રૂપતા દેખાશે, એ સોનાનું ઘન સ્વરૂપ દેખાશે, એ ઘન સ્વરૂપ ચાંદી સાથે હોય પિત્તળ સાથે હોય એ પીગળી જાય એટલે બધા મિક્સ થઈ જાય તો પણ એકબીજાનો એકબીજામાં પ્રવેશ થતો નથી. સોનું ચાંદી પીગાળીને આમ તમે એને એની લગડી બનાવો તો સોનું કેટલા ટકા ચાંદી થઈ જશે અને ચાંદી કેટલા ટકા સોનું થઈ જશે બોલો. એક ચિત્રમાં રહેવા છતાં એક રૂપ દેખાવા છતાં પણ એક થતા નથી અને કહેવાય ઘન. સમજે છે? અને આવા ઘન સ્વરૂપની મસ્તી જ્ઞાનીને કરે છે, આવા ઘન સ્વરૂપના આશ્રયને બેઠા એમ માને છે કે ઓહો હું તો ચૈતન્ય ઘન છું, મારામાં કોઈ કર્મ છે જ નહીં, મારામાં કોઈ ઉદય છે જ નહીં, મારામાં શરીર જ નથી, મારામાં રાગ જ નથી, મારામાં રોગ જ નથી, તો મને કોનો ડર? હું જન્મતો નથી તો મરણનો ડર નથી, હું મરતો જ નથી તો ખતમ થવાનો ડર નહીં, હું ખતમ થતો જ નથી તો હવે એ ભય છે, ભય રહેશે નહીં. તો જે મરે છે, જે ખતમ થાય છે, જે વ્યય પામે છે, એ ઉત્પાદ થાય, હું વ્યય પામે, જન્મ લેનાર મરણ પામે, સંયોગ હોય યોગ થાય, મારો સંયોગ જ નથી, મારો ઉત્પાદ જ નથી, મારો જન્મ જ નથી, તો મને વિયોગ નો મરણ નો ને વ્યય નો શું ડર? એવો હું એક વિજ્ઞાન ઘન સ્વરૂપ છું. એ ઘનમાં જેને અહમ થઈ જાય છે એ પોતાને ઘન સ્વરૂપ માને છે. અહીંયા માનવાની કિંમત છે, વસ્તુની કિંમત તો છે જ, પણ વસ્તુ આવી છે, હું આવો છું એની માન્યતાની કિંમત છે. એને કહેવાય મોક્ષનો ઉપાય, મોક્ષનો માર્ગ. અગર એ માન્યતા નહીં બદલાય તો આનંદ નહીં આવે, નિષ્ણતા નહીં આવે. વસ્તુ તો છે, વિજ્ઞાન ઘન સ્વરૂપ ક્યાં ગયું છે? નિગોધનો આત્મા પણ વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, પણ એને એટલી બધી અસાધના અવર્ણવાદ અને અપમાન ઘાત કર્યો છે પોતાનો, આવી દશામાં પહોંચી ગયો છે કે હું આવો છું એવું સ્વીકાર કરવાની જ્ઞાનની ક્ષમતા મળી ગઈ એને, મારી નાખી ક્ષમતાને, એ ક્ષમતા મળી હતી એને મારી નાખી, દુરુપયોગ કરીને એ ક્ષમતાને મારી નાખી ને ખતમ કરી નાખી, એ ક્ષમતા ખતમ કરી નાખી એને દુરુપયોગ કરી. તમે મોબાઈલ એનો દુરુપયોગ કરો તો એ તૂટી જશે, એનો એને સાચવશો તો એ રહેશે. એટલા ઉપયોગને સાચીને અંદરમાં ધારશો તો ખીલતો 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 કેવળ જ્ઞાનને પામશે, અને દુરુપયોગ કરતા કરતા અગર એને વેડકી નાખશો તો હિમી થતો થતો અક્ષર અનંતનો ભાવ રહી જશે. શું ગજબનું સ્વરૂપ છે! શુદ્ધ ભૂત ચૈતન્ય ઘન સ્વયં જ્યોત, સ્વયં એક એક સ્વયં જ્યોતિ, સ્વયંથી સ્વયં નિર્મિત, સ્વયં સંચાલિત, કોઈ એને બનાવ્યો નથી. મેન મેડ છે કે સેલ્ફ મેડ છે? કોઈ ફેક્ટરીમાં બન્યો છે કે સ્વયં સ્વયં અકૃત્રિમ? બોલો, અકૃત્રિમ જિંદગી છે, અકૃત્રિમ જ્ઞાનાલય છે, એને કોને બનાવ્યા? તે રીતના આત્મા કેવો છે? અકૃત્રિમ જીવંત ચૈતન્ય પરમાત્મા, દેહ દેવન દેહ દેવાલયમાં બિરાજમાન જીવંત ચૈતન્ય પરમાત્મા, અકૃત્રિમ જીન સ્વરૂપ, જીન સ્વરૂપ છે, જેવું જીવેન્દ્ર ભગવાનનું સ્વરૂપ છે, સિદ્ધોનું સ્વરૂપ છે, એવું મારું સ્વરૂપ છે. સ્વરૂપમાં સામર્થમાં સ્વભાવમાં કોઈ ફરક નથી. પ્રભુ તેરે મેરે અંતર કો અવિલંબ નિરંતર છે, પર્યાયની વાત છે. સમજાય છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખતા, સ્વયંથી પોતે પોતાથી બનેલો છે. બીજું કહીએ કેટલું કર વિચાર તો કામ, ખાલી બોલવાથી વાતો થી વડા ન થાય. બીજું કહીએ કેટલું, હવે કેટલું કહીએ? આટલું કીધા પછી હવે કેટલું વર્ણન કરીએ, કેટલું કહીએ, કેટલું સ્વરૂપ બતાવીએ? હવે કર વિચાર તો કામ હોય, સમજાય છે? એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય આ જીવવાની બની, કર્ણ ઇન્દ્રિયનો વિષય આ જીવવાની બની, શબ્દનો વિષય બની, પણ એની વચ્ચે અને અનુભવ વચ્ચે એક વિચાર કરવાની આખી એક ભૂમિકા છે. એ વિચાર નહીં કરે તો એ નિર્ણય સુધી નહીં આવી શકે. કોઈ દીકરી જોઈને આવ્યા દીકરા માટે, અને પછી આપણે જોઈને આવ્યા એ કર્ણ ઇન્દ્રિયનો, આપણે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય બન્યો કે જોઈ, હવે જોઈ અને નિર્ણય લેશો એની વચ્ચે શું આવશે? કો વિચારીએ છીએ, વિચારીએ બે બે દિવસ વિચારવા માટે આપો, જોઈ દીકરી અને નિર્ણય નક્કી કરો, શું થયું નક્કી કરો, શું નિર્ણય લીધો, શું નક્કી કર્યું, શું નિર્ણય લીધો, શું નક્કી કર્યું, તો જોઈ અને નક્કી કર્યું એની વચ્ચે શું? એની વચ્ચે વિચાર, વિચારવા દો. બધા પડખેથી વિચારવા દો. તો એવી રીતના સાંભળેલી વાત, વાંચેલી વાત, બોલેલી વાત, એના ઉપર શું કરવું જોઈએ? તો કે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. 5 મિનિટ છે, લાસ્ટ લઈએ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, નિશ્ચય, નિશ્ચય એટલે એમ અભિપ્રાય, નિશ્ચય એટલે મત, સમજાય છે, મત, ઓપિનિયન, ઓપિનિયન, અભિપ્રાય. નિશ્ચય સર્વે જ્ઞાનીનો, કૃપાનંદજી કહે છે મારે એકની વાત નથી, આજે વાત લખું છું સર્વ જ્ઞાનીનો અભિપ્રાય. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્રે સમાય, આવી અત્રે સમાય. એક એક અજ્ઞાની ના અનેક મત અને અનેક જ્ઞાની નો એક મત. આદિનાથ ભગવાન ની વાણીમાં જે વાત આવી એ જ વાત મહાવીર ભગવાન ની વાણીમાં આવી. ગુરુદેવજી જે વાત કહી એ જ વાત કૃપાનંદજી જે કહી એ જ વાત ગુરુદેવજી કહી. કુનકુન આચાર્ય જે વાત કહી એ જ વાત નો ખુલાસો અમૃત સંગ્રહાલય છે. તો અનેક જ્ઞાનીઓ નો એક મત, એક અજ્ઞાની ના અનેક મત, સમજાય છે? કેટલી સરસ ગાથા છે, લાસ્ટ ગાથા છે, આ લાસ્ટ ગાથા 118. નિશ્ચય સર્વે જ્ઞાની, સર્વે એટલે બધા અને નિશ્ચય એટલે અભિપ્રાય. નિશ્ચય સર્વે જ્ઞાની નો આવી અત્રે સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. બસ હવે કૃપાળુ દેશે કે છે કે મૌન થઈ રહ્યા, અમે કેટલું બોલીએ, કેટલું સમજાય, અધિક વિસ્તાર થી બસ ખાઓ. ઉપયોગ ને જીનવાણી માં પણ અધિક ફેલાવા થી બસ ખાઓ. હવે એને સમેટો અંદર માં, જેટલા આપડે એનું વર્તુળ હોય ને, તો આપડે પોઈન્ટ મૂકો ને પછી એની બાજુમાં લીપ પેન્સિલ ભરાવીને આપડે, સમજાય છે, બીજો પાઠ હોય એને, અને એને આપડે અગર દૂર કરશો તો એટલું સર્કલ કેટલું થશે મોટું, અને એને નજીક લાવશો તો સર્કલ એટલું નાનું થશે. તો ઉપયોગ હવે સમેટો, સમજીને અંદરમાં સમાઈ જવાનો માર્ગ છે, મૌન રહેવાનો માર્ગ છે, ગુપ્તી વચન ગુપ્તી નો માર્ગ છે, સત્ય મહાવ્રત નો માર્ગ છે, તેની સાથે વચન ગુપ્તી નો પણ માર્ગ છે. અને મહાવ્રત એટલે સત્ય માર્ગ, સત્ય નું નિરૂપણ કર્યું, સમજાવી દીધો, જેટલો વિકલ્પ આવ્યો અને પછી વિકલ્પ ને તોડીને અંદરમાં સ્વરૂપમાં, સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય જેવા ટીકા નથી, સમજાય છે? તો એટલે ધરી મૌન એમ કહી સહજ સમાધિ. અમે તો અમારા, કીધું ને કૃપાનંદ, કીધું ને અમે તો અમારા સ્વરૂપમાં હવે સમાવા માટે જઈએ. તે સમાધિ સમતા ભાવ સમ ભાવ આદિ વ્યાધિ ઉપાધિ થી રહી એ સમાધિ, સમ આદિ સમાન પ્રકારે સમતા ભાવે અધિક પોતાના આત્માને જાણીને એમાં લીન થઈ જઈએ છે. હવે મૌન ધારણ કરીએ છે, ઘણું કહી દીધું, કેવા યોગ્ય, બધું કહી દીધું, બધું સમજાવી દીધું. માતાજી કે ને ગુરુદેવજી બધું સમજાવી દીધું, બધું કહી દીધું, બધું સમજાવ્યું, સમજાય છે? અને પછી સાથે કઈક સમજાવ્યું, કઈ આટલું બધું કીધું એમાંથી કઈક સમજાયું કે નહીં? તારા મોહે તને કઈ સમજવા દીધું કે નહીં? સોરી, તારા જ્ઞાને તને કઈ સમજવા દીધું કે નહીં? તારા મોહે તને તારા મોહ તારો મન થયો કે નહીં? તો એમ કહીને અહીંયા શું કે છે, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માં. સહજ જ્ઞાની ની દશા સમજાવતી વખતે પણ સહજ, અંદરમાં મૌન છે તો પણ સહજ, અંદરમાં લીન છે તો પણ સહજ. કોઈ કરતા ભાવ નથી, કોઈ હઠ નથી, કોઈ આગ્રહ નથી, કોઈ દુરાગ્રહ નથી, કોઈ પક્ષ નથી, સમજાય છે? એક સહજ ભાવે વિકલ્પ આવ્યો તો સમજાય, સહજ ભાવે વાણી છૂટી તો ગુરુદેવજી 9000 પ્રવચન નીકળી ગયા, 9000 કલાક બોલાઈ ગયું. સહજ બોલતી વખતે પણ નાનું સહજ, મૌન હોય ત્યારે પણ સહજ, સ્વરૂપમાં લીન હોય ત્યારે પણ સહજ, ખાતી વખતે પણ સહજ. કારણ કે હરેક જળની ક્રિયા અને હરેક શુભ શુભ ભાવ એ પરમન જ્ઞાની પોતાને એનાથી ભિન્ન, એના જ્ઞાતા, એના દ્રષ્ટા માને, એના કરતા બનતા નથી. એ પ્રમાણે સમય થઈ ગયો, આપણે 114 નંબરની ગાથાથી ચાલુ કરી વાત. 114, 15, 16, 17 અને 18. બહુ સરસ આજનો વિષય આવ્યો, સરળ વિષય છે. આપણું મૂળ સ્વરૂપ 16, 17 માં બહુ સરસ રીતે સમજાય, અસ્થિ પરત સ્વરૂપ. 15 માં નાસ્તિ, નથી તું કરતા, પર દ્રવ્ય નો નથી ભોગતા, અને નથી તું કર્મ નો કરતા, દેહાભ્યાસ છોડી દે તું દેહ નથી, એ નાસ્તિ પરત આપણી વાત આવી. એ ધર્મ નો મર્મ નાસ્તિક સમજાયો 15 માં, અસ્તિક સમજાયો 16 અને 17 માં. તો છે કોણ તું? તું છો મોક્ષ. તું દેહ નથી તો તું કોણ છો? અશરીરી મુક્ત સ્વરૂપ, અવ્યાભાસ સ્વરૂપ, અબદ્ધ સ્વરૂપ, અસ્પર્શ સ્વરૂપ છે. અનંત દર્શન જ્ઞાનમય છો, અવ્યાભાસ સ્વરૂપ છો, શુદ્ધ છો, બુદ્ધ છો, ચૈતન્ય ગર્ભ, સ્વયં જ્યોતિ સુખ ધામ છો. હવે કેટલું કહીએ? તું વિચાર કર અને અંદર માં પામ, કર વિચાર અને પામ. સ્વરૂપ માં સમજીને સ્વરૂપ માં સમાઈ જઈએ એવી મંગળ ભાવના સાથે તમારી ચર્ચા. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે બિનવાણી માં સકો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિકરાગ દિગંબર જય ધર્મ નો જય જય જિનેન્દ્ર અવતાર.